માટે કથાને મહારાજને સંભાળતા સંભાળતા સાંભળજો, તમને બહુ જ સુખ આવશે. તમને બીજું જાજુનો આવરણ તો કાંઈ નહીં. કદાચ હજુ તમારા હૃદયમાં દિવ્ય ભાવથી મહારાજ ન દેખી શકાય કાંઈ નહીં. જે સ્વરૂપને તમે જોયું હોય, દર્શન કરતા હોય, એ સ્વરૂપને હૃદયમાં તમે ધારી રાખો ને એમ માનો કે આ મારા મહારાજ છે, હું એને જોઉં છું, તોય પણ ઘણું સુખ આવશે. અને પછી મનમાં એમ થશે, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થઈ સાર્થક થયું. એમ માટે ભગવાનના ભક્તો મહારાજને સંભાળતા જાય. બીજો પ્રશ્ન આપણે વાંચતા હતા, એમાં મહારાજ બોલ્યા છે કે જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે, તમે સર્વે યજ્ઞ કરજો ને તે યજ્ઞ કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા, તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની વિશે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ યજ્ઞને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે, તેમજ યોગ યજ્ઞના કરનારના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેની વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે, એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંતરદૃષ્ટિ તે શું, તો તેનો ઉત્તર એ છે જે બહાર અથવા માહલિકોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદૃષ્ટિ છે. અંતે વિના તો અંતરદૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દૃષ્ટિ જ છે. માટે બહાર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિ જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદૃષ્ટિ છે, અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિ જે કરવું તે પણ અંતરદૃષ્ટિ છે ને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે, અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી, તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાય વતે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તો એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાવો, તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વ નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે, અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે, અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. ને જે કથા કીર્તનની વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણયુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય, અને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય નહીં, અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે, અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે, અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગનો પાર આવે નહીં. અંતે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી, એ તો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસદિસ્તતો યાતિ પરામ ગતિ, એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત્ય ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. તે પરમપદ તે શું, જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રીકૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટેન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ. એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિશે ભગવાનનો અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વ ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, અને સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્રે આદિ સર્વે શાસ્ત્રોનું એ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો, અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદીપમાં નિરન્મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો, અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું. અને નિરન્મુક્ત જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધાએ રહિત થવું નહીં અને પોતાના વિશે અપૂર્ણપણું માનવું નહીં, ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને પૂરતાને કૃતાર્થ માનીને સાવધાન થઈ જ્ઞાન યજ્ઞ કરવો. મહારાજે એમ કહ્યું કે જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈને ત્યારે બ્રહ્માજીએ રાસી તામસી સાત્વિકી તમામ યજ્ઞો બતાવ્યા અને એનો વિધિ બતાવ્યો. પણ મહારાજ કે આપણે તો તામસીન રાસી યજ્ઞ ન કરવા, એમ જેમાં પશુ હિંસા થતી હોય સાત્વિક યજ્ઞ કરવા, જે આપણે મોટા મોટા યજ્ઞો થાય તે યજ્ઞ કુંડ થાય ને એમાં બધા જેવું હોય તે. પણ મહારાજ એ પ્રકરણને આમ ફાટદન સંકેલ લીધું અને પછી મહારાજ નિર્ગુણ યજ્ઞ ઉપર જતા રહ્યા. સમજો, સાત્વિક, રાસી અને તામસી આ ત્રણ યજ્ઞ કોણે બતાવ્યા? બ્રહ્માજી. અને પછી હવે યજ્ઞ બતાવ્યું કોણ બતાવે છે? ખુદ મહારાજ બતાવે છે. સાત્વિક યજ્ઞથી ભક્તજનનો ઉદ્ઘોષ ઘણો થાય, જગતમાં આમ વાહવાહ ઘણી થાય, સમજાય છે. પણ જીવાત્માને જે પ્રાપ્તિ થવી જોઈએ, અનંત કાળથી ધગી ગયો છે આ જીવ, કેવો થઈ ગયો છે? ધગી ગયો છે. એ ટાઢો ન થાય. ટાઢો તો જે દાડે નિર્ગુણ યજ્ઞ થાય, જ્ઞાન યજ્ઞ જ્યારે થાય ત્યારે મહારાજ કે જીવ ટાઢો થાય. જો અહીં મહારાજ કેટલું સરસ બોલ્યા, જો મહારાજ કે 10 ઇન્દ્રિયો અને 11મું મન એ સર્વે જે જે વિષયમાં ચોટ્યા ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ યજ્ઞની વિશે હોમવા. બ્રહ્મયજ્ઞ એટલે આત્માની વિશે પ્રથમ હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે, તેમજ યોગ યજ્ઞના કરનારના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે પુરુષો તેમ તે પ્રગટ થઈ આવે છે એ યોગ યજ્ઞનું ફળ છે. યજ્ઞ ઘણા થાય છે પણ આવા યજ્ઞને હાવ દુષ્કાળ પીડ્યો, ખર્ચો ઘણો ને, સમજાય છે. મોંઘવારી કાળી દાઢ ફાટી ગઈ અને ખર્ચો બહુ થાય એટલે આ યજ્ઞ બંધ થઈ ગયા. હાવ ખર્ચા વિના યજ્ઞ, હાવ લો, નો ભૂદેવને બોલાવો પડે, નો કાંઈ મંડપ નાખવો પડે, કશું કરો ને, આમાં કોઈ મેં ક્યાંય કંકોત્રી નહીં લખવાની અને એમને યજ્ઞ શરૂ થઈ જાય. પણ તોય કોઈ કરતું નથી. આ યજ્ઞની જે ફળ થાય એવું ક્યાંય નથી થતું. મહારાજ કે પોતાના આત્મા વિશે પરમાત્માના સાક્ષાત્કાર દર્શન થાય એવો જબરજસ્ત આ જ્ઞાન યજ્ઞ છે, યોગ યજ્ઞ છે. આજે જ્ઞાન યજ્ઞથી પર છે વળી, આ યોગ યજ્ઞ છે. પણ ભક્તજનો બહુ સાચું વિચારીએ તો આજે આપણી વૃત્તિઓ છે ને અતિ બાહ્ય થઈ ગઈ. આ યજ્ઞ કરવા માટે અંતર્વૃત્તિ કરવી પડે, આપણી વૃત્તિઓ અતિ બાહ્ય થઈ ગઈ. એટલી બધી બાહ્ય વૃત્તિઓ થઈ ગઈ કે જેને કારણે આ યજ્ઞ કરવાનો સમય રહ્યો જ નહીં. તમે ને મેં બધા હો, મને આજે જ એક સંકલ્પ થતો હતો, મેં ભગતને કીધું પણ ખરું. મેં કીધું યોગ યજ્ઞનો જ્યારે વિચાર આવે છે ને મહારાજ સ્વરૂપમાં જ્યારે આમ સુખ આવે છે ત્યારે મનમાં એમ થાય છે કે સરદારનું જે મોટું મંદિર આદર્યું ને એમાં ભૂલ ખાઈ ગયા. સોગંદથી કહું છું, આજે જ કહેતો તે ભગતને, મોટું મંદિર આદર્યુંમાં ભૂલ ખાઈ ગયા. જોકે મહારાજનું કાર્ય છે એટલે મહારાજ રાજી થાય, પણ કારણ તો મહારાજની મૂર્તિ છે, એમાં તરબોળ કરવા જોઈતા. મંદિરો ઘણા કરતા નાનું કરીને પ્રતિષ્ઠા કરીને જલ્દી ભજનમાં લાગી ગયા હોત ને, સત્સંગ કરવા મંડી પડ્યો તો બહુ સારું હતું, પણ ભૂલ ખવાઈ ગયા. મારો કહેવાનો મતલબ ભક્તો, મંદિર કરવું એ ખરાબ નથી, સારું જ છે, મહારાજ મંદિરો કરાવ્યા છે, પણ અતિ મોટું કરવાનો જે આગ્રહ છે ને એ ખરેખર વૃત્તિઓ બાહ્ય કરે, બાહ્ય વૃત્તિમાં આ જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ અટકી પડે. પછી તો પાછો સંકલ્પ એક હતો, કેવો ખબર, એને બંધ કરી દીધો. એવો સંકલ્પ હતો કે 5 વર્ષ પછી મારા સરદાર આવ્યા, 200 વર્ષ પૂરા થાય ને ત્યારે પ્રતિષ્ઠા કરવી, એટલે પ્રતિષ્ઠા દ્વિ શતાબ્દી મહોત્સવ ભેળો કરવો, પણ એમાં યોગ યજ્ઞમાં વિઘ્ન ઊભું થતું હતું એટલે ઠેરાવ ફેરવી નાખ્યો કે હવે જેદી પૂરું થાય ને તેદી ભલે થાય, 5 વર્ષ આપણે કાંઈ પ્રતિષ્ઠા કરવી નથી, એને જીતે હાલે ને હાલવા દેવું, પણ યોગ યજ્ઞમાં વિઘ્ન થવા દેવું નથી, મારાના ભજનમાં વિઘ્ન થવા દેવું નથી. કારણ કે અતિ બાહ્ય વૃત્તિ, અતિ બાહ્ય વૃત્તિ પછી કેવું થઈ જાય, તમે જેમ ધંધા બિઝનેસની વાતો કરતા ને બેઠા બેઠા આમ આમ કરો તો આમ થાય, આમ પછી અમારે એ શરૂ કરવું પડે કે ભગત આમ આમ દાન લખો, ભગત આમ આમ લખો આમ, અને યોગ યજ્ઞનું કાર્ય અધૂરું રહી જાય માટે નક્કી કરી નાખ્યું. જાહેર કરી દઉં તમને, નક્કી કરી નાખ્યું 5 વર્ષનો હવે સંકલ્પ નથી, જેદી મારી ઈચ્છા છે તે દાડે પ્રતિષ્ઠા થાય, પણ આ યજ્ઞ કરી અને મહારાજ રાજી થાય બસ એવું કરવું. કારણ કે આ યજ્ઞ આનું તો સુખની વાત અલૌકિક છે. આપણા મનમાં એમ થાય છે ભક્તો, આપણે એક દિશા ભૂલ્યા છીએ, બહુ સાચું કહું, આપણા મનમાં એમ થાય છે કે આપણે બહુ આમ બાહ્ય દ્રષ્ટિ કરીએ તો સત્સંગની વૃદ્ધિ થાય, અને એ આપણી જે ભાવના હતી, આપણી જે મનોવૃત્તિ હતી, એ આપણે રજોગુણમાં લીધેલા નિર્ણયો હતા, રજોગુણમાં લીધેલા નિર્ણયો હતા, પણ શ્રીજી મહારાજનો એ નિર્ણય નથી. એમ જ જો હોત તો એ નંદ સંતોએ સત્સંગ કરાવ્યો. ભક્તો એક તમે કલ્પના કરજો, તમારી બુદ્ધિ હા પાડશે, એ નંદ સંતોની પાસે કોઈ વાહન નહોતું, બરાબર સમજો, કોઈ આધુનિક માધ્યમ નહોતું, અને એ નંદ સંતોએ કેવળ 49 વર્ષમાં જે સત્સંગ કરાવ્યો છે એ સત્સંગ ત્યાર પછીના 200 વર્ષના ગાળાની અંદર આપણે નથી કરાવી શક્યા. અનેક વિધ આધુનિક સાધનો અહીંયા બેસીને 10,000 કિલોમીટર 12 કલાકમાં કાપી નાખી, આટલા આધુનિક સાધનમાં, પણ એ નંદ સંતો પગે ચાલે અને સાંસ્થાને 20 માઇલ નહોતું કપાતું, જે નંદ સંતો સત્સંગ કરાવી શક્યા એ સત્સંગ આજ આપણે નથી કરાવી શક્યા. આ નિર્વિવાદિત વાત છે. આપણા મનમાં એમ થાય કે સ્વામી હોય કાંઈ, તે દિવસે ક્યાં ઇંગ્લેન્ડમાં સત્સંગ હતો, ક્યાં અમેરિકામાં સત્સંગ હતો, પણ એ ના ઈ છીએ આપણે, સમજાય. અને બીજા નંબરમાં થોડોક વ્યાપ વધ્યો એમ દેખાતું હશે, પણ એ વ્યાપ કેવો વધ્યો ખબર છે, 2 જણાની છાશ હોય અને બીજા 8 ભળી જાય, અને પછી છાશની જે દિશા થાય ને બસ એ સત્સંગની થઈ, વ્યાપ વધ્યો. પણ બ્રહ્મનિષ્ઠ સ્થિતિઓ જે હોવી જોઈએ સંતો ભક્તોની, મહારાજમાં ગરકાવ થાય એ સ્થિતિ આજ આપણી લુપ્ત થઈ. ભક્તજનો, તમે ધંધા બિઝનેસ જે કરો કરજો, પણ પાછી વૃત્તિ વાળી વાળી ભગવાન ભજવાનો આદર રાખજો, મહારાજની મૂર્તિમાં વળગજો. એટલું યાદ રાખજો, કેવળ ધંધા બિઝનેસને જ પ્રાધાન્યપણું આપશો અને એમાં જ મંડ્યા રહેશો, પાછી વૃત્તિ વાળીને ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવાનો અભ્યાસ નહીં કરો, મારની મૂર્તિને નહીં સંભાળો તો બહુ જ પસ્તાશો, કારણ કે આખીર સમયે કોઈ કામ નહીં આવે, કોઈ જ કામ નહીં આવે. બરાબર સમજજો, કરો, તમે ગ્રહસ્થ છો, પણ એને પ્રાધાન્ય બનાવીને જો કરશો તો પશ્ચાતાપનો પાર નહીં રહે. હું 2 દિવસ પહેલા ભક્ત ચિંતામણી વાંચતો હતો, સુંદર સુતારનો પ્રસંગ આવ્યો, વાંચે છે અનુભવ હશે. સુંદર સુતાર બહુ મોટું માણસ હતા, અને રાજનું કાજ રાજનું બધું કારભારું કરતા. મહારાજ એક બે વાર એને ટોક્યા, સુંદરજી આ બહુ તમે પોળા પડો છો, થોડા હાંકડા થો સારું, એમ સમજાય છે તમને? બે ત્રણ ફેરી ટોક્યા એમ ભક્ત ચિંતન એમાં સ્પષ્ટ લખ્યું છે. પણ સુંદરી સુતારને બહુ હા ન પડી, અને પછી એનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે શિલિયર શરૂ થઈ. શું થઈ? રાજ દેખાય, રાજના બધા માણસો દેખાય, બધા કામકાજ કરે બધું દેખાય. અયોગ્ય નહોતું કશું કર્યું, પણ એ બધો વ્યવહાર મેળો દેખાવા, પણ મહારાજ ન દેખાય. ઘણા મારને સંભાળવા પ્રયાસ કરે પણ મહારાજ ન દેખાય. અને સુંદરી સુતાર રોયા છે એમ ભક્ત ચિંતામણી બોલે, અને ત્યારે મહારાજે દિવ્ય દર્શન આપ્યા અને કીધું, સુંદરજી અમે તમને ટોક્યા હતા પણ તમને તે દાડે હા ન પડી, પણ હવે અમે કૃપા દ્રષ્ટિ કરી અને તમને અમારું દિવ્ય સુખ આપીને અમારા ધામમાં તેડી જાય છે. કલ્પના કરો, તો એને બાધ કર્યું તમને નહીં બાધ કરે એમ તેમ માનો છો? હે, આ વ્યવહાર નહીં બાધ કરે એમ માનો છો? એ જો મનાય ને તો છોકરા સંભાળે લેવું થઈ જાય અને વ્યવહાર સરખો હાલે એવું થઈ જાય, એટલે એમાંથી પાછા વાળી પાછા વળીને ભજનમાં મંડજો. અને બબે ચાર ચાર મહિના છે ને સાધુ ભેગું વહી જવું, સાધુ ભેગું વહી જવું અને સાધુનું ભેગા બેસે બેસીને ધ્યાન ભજન કરવું તો નિર્વાસનિક થવાશે. બાકી નિર્વાસનિક થાય અને ધામમાં પોગવું ઘણું કઠિન કામ છે, બરાબર યાદ રાખજો, ઘણું જ કઠિન કામ છે. મહારાજ અહીંયા કહે છે, જો મહારાજ કે યોગ યજ્ઞ કરતા કરતાનું ફળ એ હોઈ શકે ભગવાનની મૂર્તિ હૃદયમાં દેખાય. એમ કેમ થાય? તો ભગવાનની મૂર્તિની અંદર વૃત્તિ રાખવાથી થાય, બાહ્ય રીતે અથવા તો આભ્યંતર રીતે. અંતર્દૃષ્ટિ જ્યારે કરે ત્યારે એ વસ્તુ શક્ય બને. અંતર્દૃષ્ટિ કોને કહેવાય? તો કે બહાર મૂર્તિ ધારવી યા તો અંતરમાં ધારવી. બહાર ધારવાનો મતલબ સામે મૂર્તિ રાખીને ધારવી એમ નહીં, વૃત્તિએ કરીને, કેવળ વૃત્તિએ કરીને બહાર ધારવી અને હૃદયમાં ધારવી, આનું નામ અંતર્દૃષ્ટિ છે. નહીતર આપણે એમ માની સામે જોઈ રાખવું. હા, સામે મૂર્તિ જે દર્શન થતા હોય એની વિશે જરા કઈ ભાવનો બદલે અને એમ જ થાય કે મારા મહારાજ જ છે એમ, આ મૂર્તિમાં મહારાજ છે એમ ભક્તો કદી તમે કલ્પના નહીં કરશો. બરાબર સમજો, આ મૂર્તિમાં મહારાજ છે એમ જો તમે માનશો તો ખોટ રહેશે. કારણ કે મૂર્તિમાં મહારાજ છે એટલે મૂર્તિ અલગ થઈને મહારાજ અલગ થયા, પણ આ મૂર્તિ એ જ મારા મહારાજ છે, આ જ મારા મહારાજ છે. એવી ભાવનાથી જો ભજન થશે તો અંતરદ્રષ્ટિ થશે અને પરમાત્માની મૂર્તિનું સુખ સંપૂર્ણપણે આવશે. મહારાજે એમ કહે છે, અંતે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ છે. આમ સમજ્યા સિવાય, મહારાજની મૂર્તિ વળગ્યા સિવાય કદાચ અંતરદૃષ્ટિ કરીને બેઠો છે, માને આંખ વીચીને બેઠો હોય તોય બાહ્ય દ્રષ્ટિ છે, અને નિવૃત્તિ પકડીને બેઠો હોય, સમજાય, નિવૃત્તિ પકડીને બેઠો હોય તોય પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. ખાલી ધંધો બંધ કરી દીધો એટલે અંતરદૃષ્ટિ થઈ ગઈ માનશો નહીં? ધંધો જ બંધ થાય ને પછી ભગવાનના ભજનનું અંગ પડ્યું હોય તો બહુ સારું, નહીં તો નવરા તો એની વાત જવા દો. તમે સૌરાષ્ટ્રમાં શબ્દ મારો નહોતો કયો પણ બાપાએ કીધો એટલે કહી દઉં, નવરા તો નખો જ વાળે. પણ એને જો ભજનનું અંગ પીડ્યું હોય, સમજાય, તો કામ કાઢી નાખે. માટે ભગવાનના ભક્તો નવરા થઈ અને ભજન કરજો, એવી ને આ તો બધી બાહ્ય દ્રષ્ટિ છે. મહારાજ કે અંતરદ્રષ્ટિ, મહારાજ બહુ સરસ વાત કરી, જો ભગવાનની કથા કીર્તન એ આદિ જે કરવું પૂજન એ બધું અંતરદ્રષ્ટિ છે. પણ ભગવાનના સંબંધે કરીને થાય તો ભગવાનને રીઝવવા માટે થાય તો, નહીતર મહારાજે પ્રથમના 22માં લખ્યું, ગાય વગાડે બધું કરે પણ એ કરતા ભગવાનમાં વૃત્તિ ન રહે તો એ ગાયું તે ન ગાય જેવું છે, એમાંથી શાંતિ કોઈ દાડો જન્મતી નથી. કથા થાય, વાર્તા થાય, બધું થાય, પણ એમાં ભગવાનને રીઝવવાનું તાન ન હોય, મહારાજને સંભાળીએ નહીં આપણે, મહારાજને ભૂલીને આપણે આપણી રીતે જ જવા દેતા હોઈએ તો એ કથા હોવા છતાંય બાહ્ય દ્રષ્ટિ છે. માટે ભગવાનના ભક્તો બરાબર અનુસંધાન રાખે, અંતરદૃષ્ટિ કરીને ભગવાન ભજવાનો આદર કરે. મહારાજ કે સત્સંગી માત્ર ને, જો સત્સંગની ભર જોવાની, એમાં મહારાજ લખી છે, તમને વાંચી બતાવું, સત્સંગની ભર જોવાની એક શબ્દ મહારાજે લખ્યો છે, જો સાંભળજો. ને તેને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. માટે સત્સંગી માત્ર ને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. સત્સંગની ભર જીવન લખી મહારાજ કે વર્તમાન કાળે તો સત્સંગી માત્ર ને એવો જ્ઞાન યજ્ઞ થાય છે. સત્સંગી માત્ર ભગવાનના સ્વરૂપની અંદર ઓતપ્રોત બનેલા છે. હવે આજ આપણે આ શબ્દ વાપરી શકાય કે સત્સંગી માત્ર ને જ્ઞાન યજ્ઞ થાય છે? એ નથી વાપરી શકાય. જોકે સત્સંગમાં તૂટો નથી હોતો, ઘણા ભક્ત એવા હોય, ઘણા સંત એવા હોય, પણ જાજુ ઓલું થઈ ગયું, થોડું ઓલું રહ્યું. ભાખરી બનાવે ને ભાખરી, એમાં મીઠું નાખવું પડે. લોટે હોય, પહેલાં કેવું હતું, લોટ જેટલો જ્ઞાન યજ્ઞ હતો અને બીજું તું જે થોડું ઘણું હોય પણ કેટલું હતું, નિમક જેટલું. અને હવે કેવું થયું, લોટ જેટલું બીજું થઈ ગયું, નિમક જેટલું ભજન રહ્યું. લો, માટે ભગવાનના ભક્તો ભજનમાં તરબોળ બનજો. અને મહારાજ એમ કહે છે કે અંતરદ્રષ્ટિ કરી અને પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની અંદર ઓતપ્રોત બનવું એને જ્ઞાન યજ્ઞ પણ કહેવામાં આવે છે. એવી રીતે મહારાજ બે યજ્ઞ બતાવ્યા. અને પછી મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે જગતના જીવનની સામે તમે જોશો ને એને કઈ ભાન નથી, અક્કલ નથી. મહારાજ કે જો, મહારાજ બોલે એટલે કહું છું, મહારાજ કે જગતના જીવ તો કેવું માને છે, તો કે મૂર્ખ લોક જે છે એમ કહે છે. જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો, નિર્ગુણ કીર્તન હોય તે ગાવો, અને ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. આને મૂર્ખ કીધા. લો, ભગવાનના રસિક કીર્તનો ગાય એની અંદર એમ માને કે રસિક કીર્તન ન ગવાય. અહીં હું કમ મૂર્ખ કીધું ખબર, રસિક કીર્તન ગાય ને એટલે શું માને છે ખબર છે? આને તો આને તો આપણા જેવું જ કર્યું છે એમ જે માને છે, એમ માની ને એમ કહે છે કે તમે આ ઋષિ કીર્તન રહેવા દો. મારે કે તો મહામૂર્ખ છે. ભગવાનનો ભક્ત એમ કોઈ દી ન સમજે, પરમાત્માના ચરિત્રને દિવ્ય જ સમજે. ભગવાનના તમામ ચરિત્રો દિવ્ય છે એમ માને. પરમાત્મા પછી ગમે તે કરે, ક્યારેક ક્યારેક તો ભગવાન લીલા કરે, હદ કરે. એક નાની લીલા તમને કહી દઉં, એ તો સારું થયું આપણે હારે નહોતા, નહીં તો આપણે આંડલા તો ફૂટી જ જાત. એકવાર મહારાજ ગઢપુરથી જુનાગઢ જતા હતા, બ્રહ્માનંદ સ્વામી સુરાખાચન બધા સાથે. એ મહારાજ એવી માનુષિક લીલા કરી સુરાખાચન કે એમાં દિશાએ ફરવા જવું પડશે. કે સુરાખાચર કે મહારાજ પાણી સાથે નથી અને હવે નજીક ગામ આવી ગયું છે કે ત્યાં જઈને બધું કરશો. મહારાજ કે પણ હવે નહીં હાલે. કે સુરાખાચર કે પણ મહારાજ થોડીક દયા કરો. પછી થોડાક હાલ્યા થોડા કહેલા ને અડધો કિલોમીટર પછી કે હવે તો કે નહીં, હવે જવું જ પડશે. સુરાખાચર કે પણ મહારાજ હવે થોડુંક જ ગામ, અડધો કિલોમીટર બાકી છે. એમ કરતા કરતા વળી આગળ હેલ્યા અને આમ થોડેક પાણી છોડો તો મહારાજ કે હવે તો એક ડગલું ચલાય એમ નથી. કે સુરાખાચર કે પણ મહારાજ એ બધી બૈરાઓ છે. કે મહારાજ કે તમને શરમ આવતી હોય તો તમારું ધોત્યું આડું રાખો. કે અમારે નહીં રહેવાય આમ આપણે હોય તો. હે, તે બધા આપણે આંડલા ફીટાય છે ને એટલે ફરી વાર આવ્યા. એમનું હાજર રહી ગયા હોત ને તે વખતે હેસું કદાચ, પણ હરખું રહ્યું નહીં હોય. મહારાજ કહે તમે ધોત્યું આડું થઈ રાખો, કે અમારે તમે નહીં રહેવાય. પછી સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી બે ધોત્યું થઈ રાખ્યું આડું. મહારાજ કહે તમે ઉલબાજ મોઢા રાખજો, આવાજ નહીં જોતા બે માંથી કે અને તમને શરમ આવે. કે સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી આમ મોઢું રાખ્યું. મહારાજ કેમ બોલાવી નહીં ત્યાં સુધી સામું નહીં જોતા. સુરાખાચર કે ભલે. પછી મહારાજ બેઠા, પાંચ મિનિટ થઈ, દસ મિનિટ થઈ, પંદર મિનિટ, અડધો કલાક થયો, પણ મહારાજ બોલે ચાલે. સુરાખાચર નથી, બાપ બોલતો કા નથી કઈ, અડધો કલાક થઈ ગયો તો. પછી આમ જરાક ત્રાહી દ્રષ્ટિ આમ જોયું, જોયું તે ન્યાય કહેવાનો મહારાજ. માર ત્યાંથી અદ્રશ્ય. સુરાખાચર બ્રહ્માનંદ કે સ્વામી મૂકો ધોત્યું, પડતો બાપ ક્યાં છે અહીંયા? કે બાપ તો ભાગી ગયા, ક્યાંયથી અદ્રશ્ય થયા. અને સુરાખાચર બ્રહ્માનંદ કે ભારે ગીરી કે ક્યાંય ગયા? કે ચારે બાજુ ગોત્યા પણ ક્યાંય ચડ્યા. અને પછી બે હાલતા હાલતા જુનાગઢ આવ્યા. મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા. મારા સુરાખાચર બ્રહ્માન સમજે સ્વામી મજા આવી ને? કે સુરાખા કે મજા હું તોડાવી નાખ્યા કે અમને અડધો કલાક ઉભા રાખ્યા પેલા તો. આવું ચરિત્ર કરે સમજાય છે ત્યારે જીવને ડગલી ચહકી જાય. પછી તો દિવ્ય ચરિત્ર સાંભળે હરખું થાય. એક હરિભગત તમને મને કહેધું હતું, મને કહે સ્વામી તમે એક જગ્યાએ મેં આ ચરિત્ર કીધું, મને કહે તમે અડધું ચરિત્ર કીધું ને ત્યાં સુધી મારા મનમાંથી સ્વામી ત્યાં આવા નવા ચરિત્ર કીધી રાખે, આવા જ સભામાં કહેવા થાય છે કે એમ મને સંકલ્પ થતો હતો. તે વળી તમે પાછળનું કીધું ને પછી આમ નિરાત શ્વાસ નીચે બે ગયો હરખો કે વાંધો નહીં કીધું તેમ. આજ સાંભળવા માત્રથી જો એમ થાય હે તો એ પ્રત્યક્ષ નિહાળે ને ત્યારે એક સંકલ્પ ન ઉઠે, એ કાંઈ જેમ તેમ વાત નથી. એ તો સંપૂર્ણ મહારાજનું સ્વરૂપ સમજવામાં આવ્યું હોય એને સંકલ્પ ન ઉઠે, નતર તો ઉઠાવીને ન રે. મહારાજ એમ કહે છે કે મૂર્ખ જીવ છે પરમાત્માવા જ્યારે માનસિક ચરિત્ર કરે ત્યારે એને સગુણ માની બેસે છે, પણ એ સગુણ નથી પરમાત્માનો, તો પ્રત્યેક ચરિત્ર નિર્ગુણ છે, એની અંદર ગુણ માયાનો છે જ નહીં. અને મહારાજ કે કેટલા કેમ કે કપડા ન પહેરી નિર્ગુણ કહેવાય, તો કૂતરા ગધેડા કોઈ કપડા પહેરતા નહીં, બધા નિર્ગુણ કહેવા જોઈએ ને, એ કોઈ નિર્ગુણ નથી. ભગવાન પોતે નિર્ગુણ છે અને એના સંબંધને પામેલ ભક્ત પણ નિર્ગુણ સ્થિતિને પામે છે. અને મહારાજ કે પરમાત્માના જે ચરિત્રો તમામ છે એ પણ તમામ નિર્ગુણ જ કહેવાય. અને આમ સમજાવીને કથા કરે, કીર્તન કરે, ગમે તે કરે, તો મહારાજ કે એ માયા ગુણે યુક્ત છે, પરમાત્માની દિવ્ય સમજાવીને જો કરે છે તો એ બધું માયિક છે. અને મહારાજ કે આવી રીતે સમજીને ભજન કરે તો ત્યાગી તો નિર્ગુણ કહેવાય, પણ ગ્રહસ્થ પણ નિર્ગુણ છે. મહારાજના શબ્દો, એવો ગ્રહસ્થ ભક્ત પણ નિર્ગુણ છે આવી રીતે સમજીને જ્યારે ભગવાનનું ભજન કરે છે. અને મહારાજ કે આજ જેને આ ભગવાન પ્રત્યક્ષ ભગવાનનો સંબંધ થયો છે એના ભાગનો તો કોઈ પાર નથી. અને મહારાજ કે આ મેળાપ અને આ પ્રાપ્તિ એક જન્મે થાય એમ નથી, બહુ બહુ જન્મના પુણ્ય જ્યારે ભેગા થયા છે, અનેક જન્મ સંસદિસ્તતો યાતિ પરામ ગતિ, મહારાજ કે બહુ બહુ જન્મના પુણ્યનો સ્ટોક ભેગો થતા થતા ઘણું થયું છે ત્યારે આ પ્રાપ્તિ થઈ છે, આ પ્રત્યક્ષ સ્વરૂપ ઓળખાયું છે. નતર પ્રત્યક્ષ સ્વરૂપ સમજવું ઘણું જ કઠણ છે, ઓળખાવું ઘણું જ કઠણ છે. મહારાજ કે આજ તો તમને પરમપદની પ્રાપ્તિ થઈ છે. પરમપદથી શું? તો કે પ્રત્યક્ષ સ્વરૂપની જેમ છે ઓળખાણ થઈ ગઈ છે. અને મહારાજ કે આવા જે ભક્ત છે જેને ઇન્દ્રિયો અંતસ્કરણના લીધા લેવાતા નથી, એને જગતના જીવની જે માયક ન સમજવા, એને તો ભગવાનનો અંશ જ સમજવા, એ તો ભગવાનનો અંશ છે. જો અહીંયા બાદ આવ્યો પ્રથમ 41માં વચનામૃતનો, એકોહમ બહુસ્ય પ્રજાય, એક જે ભગવાન છે એમાંથી જ બધું થયું છે, જીવ પ્રાણી માત્ર ભગવાનના અંશ છે. અને ત્યાં મહારાજ એ વાતને ખોટી કરી નાખી, મહારાજ કે આને ભાન જ નથી પડી કે વેદાંતિને, મહારાજ કે એક ભગવાનમાંથી અનંત થાય એમ નથી, મહારાજ કે જીવ પ્રાણી માત્ર વિશે પરમાત્માની સામર્થ્ય રહે છે એવી રીતે પરમાત્મા વ્યાપક સ્વરૂપે સમજવા. પણ અહીંયા તો પોતે જ કીધું કે ભગવાનનો અંશ જીવ છે, તો એનું કેમ કરવું? મહારાજ કે ભગવાનનો અંશ જે જીવ છે એ ઇન્દ્રિય અંતસ્કરણના લીધા લેવાતા નથી, અને બાકીને ઇન્દ્રિય અંતસ્કરણના લીધા લેવાય છે, માટે ભગવાનનો ભક્ત તો ભગવાનનો અંશ છે એમ જ સમજવું. ભક્તજનો બહુ સરસ પ્રશ્ન છે, ભગવાનનો અંશ જીવ છે એનો મતલબ એવો ન કરવો કે પરમાત્મામાંથી એક ભાગ થઈને જીવ ભક્ત અલગ થયો, એમ કોઈ દિવસ માનવું નહીં. તો કેમ અંશ માનવો? તો પરમાત્મા જેમ સ્વતંત્ર છે, ઇન્દ્રિયો અંતસ્કરણ યા તો માયા કોઈ પણ પરમાત્માને પરાભવ કરવા માટે સમર્થ નથી, અને એવા જે પરમેશ્વર છે એના સ્વરૂપને સંપૂર્ણ ઓળખી અને એનું ભજન કરનારો ભક્ત પણ એવા જ ગુણે યુક્ત થાય છે, એ પણ ઇન્દ્રિય અંતસ્કરણનો લીધો લેવાતો નથી, માયાનો લીધો લેવાતો નથી, માટે એ ભક્ત પરમાત્માનો અંશ છે, નહીં કે ભગવાનનો ટુકડો અથની અંશ થયો, એમ સમજવું તો બાદ આવે નહીં, નહીતો જબર બાદ આવે. છેલ્લે મહારાજ એમ કીધું કે તમામ શાસ્ત્ર રહસ્ય પણ આટલું જ છે, અને માટે મેં કહીએ છીએ સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી તેમણે જ્ઞાન યજ્ઞ હંમેશા કરવો, તમે જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેની વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. સાક્ષાત ભગવાન દેખાય એ જ્ઞાન યજ્ઞનું ફળ છે. ત્યાં સુધી મંડે જ રહેવું, કરી જ રાખો, નહીં તો આપણે હમણાં થાય ક્યાં સુધી કરવું એમ. એ કરી ભગતને મેં કીધું, ભગત તમે શિક્ષાપત્રીનો પાઠ કરો છો? ભક્તજનો, શિક્ષાપત્રી કેટલી મહાન છે એ આજ હું તમને નહીં કહું. ક્યારેક શિક્ષાપત્રી ભાષ્યની કથા છે ને ત્યારે હું સમજાવીશ તમને કે શિક્ષાપત્રી કેટલો સર્વોપરી ગ્રંથ છે. પણ સમજવો ઘટે. ભગતને કીધું, ભગત શિક્ષાપત્રી વાંચો છો? મન કે કાયમ એકનું એક હું વાંચે રાખવું કે એમાં લખ્યું એ લખ્યું જ કે? મેં કીધું મારો માથાનો મળ્યો. મને કે એકવાર વાંચ્યા પછી કાયમ કાંઈ વાંચ્યો તો શું ફળ થાય અને શું વાંચીને કામ છે? એકવાર આપણે જાણી લીધું પછી મનમાં થયું આ કાંઈ એમ તો નહીં માને. પછી એને એમ કીધું, મેં કીધું ભગત તમે સવારે નાસ્તો કર્યા હતા કે નહીં? મને કે કર્યો જ હોય ને. તો કીધું બપોર ઠાકોર જમાડશો? મને કે જમાડવાના જ હોય ને. મેં કીધું સાંજે? તો સાંજે જ જમવાનું જ હોય ને. તો મેં તો સવારે નાસ્તો નહીં કર્યો, કરવો જ પડે ને સ્વામી. ત્યારે એને મેં કીધું કે તમે સવારે નાસ્તો કર્યા પછી બપોરે કરવો પડે, બપોરે કરી પછી સાંજે કરવો પડે, સાંજે કર્યા પછી વળી સવારે કરવો પડે. ત્યાં આટલે ટંક કરી શું કામ છે? એકવાર કર્યો હોય કર્યો એમ, પછી વારંવાર શું કરીને કામ છે? તો કે સ્વામી ભોજન ન કરી તો દેહ કેમ હાલે? ભોજન તો કરવું જ પડે ને, જમવું જ પડે ને. ત્યારે એને અમે એમ કીધું, તમે શિક્ષાપત્રીનો કાયમ પાઠ ન કરો જીવ કેમ હાલે? જેમ અન્ન એ દેહનો આહાર છે એમ શિક્ષાપત્રી એ જીવનો આહાર છે. પછી થોડી ઘા પડી, પછી કે વાંચીશ પણ બે શ્લોક વાંચીશ. મેં કીધું બે તો બે, બે તો શરૂ કરી. મહારાજ અહીંયા કે અમારા આશ્રિત અખંડ એવો જ્ઞાન યજ્ઞ કરતા રહે અને એને સાક્ષાત ભગવાન દેખાય એનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે સ્વદીપમાં નિરન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞ વિધિનો અવધ્યાયો. ફરી વાર એના શબ્દ આવ્યા, સ્વદીપના મુક્ત જેવું થવાય. પણ અહીંયા જે શબ્દ મૂક્યા છે એ મહારાજ બીજી રીતના મૂક્યા છે. કઈ રીતના મૂક્યા છે? કે સ્વદીપના મુક્તો છે એ દંદવથી રહિત છે. કયા દંદવ? હર્ષશોક, ભૂખ તરસ અને માન અપમાન એને કરીને હરખ શોકને પામતા નથી. જરા મૃત્યુ, જરા મૃત્યુ અને માન અપમાન અને ખાવું પીવું એનાથી હરખ શોકને નથી પામતા. મહારાજ કે એમ તમે હરખ શોકથી પર થાજો, એમ માનજો અમને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે માટે અમારા તમામ દુઃખો ટળી ગયા છે એવી ભાવના તમે કરજો. અહીંયા મતલબ એવો છે, સિદ્ધદીપના મુક્તો જેમ તમામથી પર છે એ પર સ્થિતિ તમે પ્રાપ્ત કરજો. મહારાજ કે આવી અમારી તમને આજ્ઞા છે. અને શ્રદ્ધાય રહિત થવું નહીં અને પોતાની વિશે અપૂર્ણપણું માનવું નહીં. કેફમાં રહેજો, કેફમાં ઝૂલજો, કારણ કે તમને જે મૂર્તિ મળી છે એ બીજા કોઈને મળી નથી. માટે કેફમાં રહેજો. ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કરીને પોતાનો કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. કયો જ્ઞાન યજ્ઞ? અખંડ. મહારાજ યાદ આવે એવું કરી રાખો, એનું નામ જ્ઞાન યજ્ઞ. એની કથા, એની વાર્તા, એનું ધ્યાન, એનું ભજન એ મંડે રાખવું, એનું નામ જ્ઞાન યજ્ઞ. ચિતિ વચનામૃતમ આઠમું થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ. હવે આપણે વાંચીએ મધ્યનું નવમું. સંવત 1878 ના શ્રાવણ સુધી 14મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાંકડા ઉપર બિરાજમાન હતા અને તે સમયે આનંદાનંદ સ્વામી પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકશી શેલું બાંધ્યો હતો તથા ગોઢો અસમાની રંગનો રેટો ખભા પર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કીર્તન બોલીએ. પછીજી મહારાજ કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે. ઓલો જ્ઞાન માર્ગ અહીં ચાલુ રહ્યો. ભગવાનની મૂર્તિ અખંડ ધારી એનું નામ જ્ઞાન યજ્ઞ કીધો. પછી મારાના મનમાં એમ થઈ ગયું હશે કે હજી કંઈક કહેવાનું થોડુંક બાકી રહી ગયું એટલે વળી વાતને લાવ્યા. જો કીર્તન ન બોલવા દીધા મહારાજ, કે કીર્તન નથી બોલવા, જ્ઞાન વાર્તા કરીએ. મહારાજ કે જ્ઞાન માર્ગ તો એવો સમજો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જોઈએ. સર્વોપરી અને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતરનો અવતર એવું જે ભગવાનનું સ્વરૂપ, તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને, તેથી જો કદાચિત સત્સંગથી બહાર નીસરી જવાયું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્મના લોકમાં જશે, બ્રહ્માના લોકમાં જશે, અને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ શ્રી પુરુષોત્તમ ભગવાનનું ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનું કારણ અવતર એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો સ્વરૂપ ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઈ થાય ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષ ઇષ્યામી મા શુચઃ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વે ધર્મને તજીને તું એક મારા શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કાંઈ શોક કરીશમાં. એમ વચનને માનીને અર્જુન જે તે લડાઈની વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં, અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિર કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો, તેણે કરીને એમ જણાયું છે, મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિસંશય તો થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે જે, ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષા કરે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેની વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જ અર્જુનની રક્ષા થઈ, તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે, જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રિત તજવો નહીં. અને કોઈ કેમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાત કાંઈ ધર્મને ખોટા કરવા સારું નથી, આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વારના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપ નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસે એ ધર્મમાંથી ચલી જવાય તે દિવસ એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તેજ પાકો સત્સંગી છે, અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે, આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં, આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્ય તેવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે, તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે। માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી, એવું જાણીને સત્સંગી હોય તેને પોતાના વિશે કૃતાર્થપણું માનવું જોઈએ। અને જેને ભગવાનના વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી, પણ જેને પરમેશ્વરની વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જ જોઈએ। માટે જે ડાહ્યા હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશ્રય કરવો, એ જ મત અતિ સારમાં સાર છે। આ વચનામૃત સંપ્રદાયનું ઘરેણું છે, આ વચનામૃત પૂરા સંપ્રદાયનું હૃદય છે। અદ્ભુત વચનામૃત છે। આગલો જે જ્ઞાન માર્ગ ચાલ્યો આવતો હતો એમાં એટલી વાત મહારાજ કરી કે હૃદયની વિશે પરમાત્માની મૂર્તિ દેખાય એમ નામ જ્ઞાન યજ્ઞ છે। વળી મહારાજના મનમાં એમ થયું કે હજુ કંઈક કહી દઉં, એટલે મહારાજ વાતને આગળ વધારી। મહારાજ કે જ્ઞાન માર્ગ તો એવો સમજો જે કોઈ રીતે ભગવાનના સુખનો દ્રોહ થાય અને આવો મહારાજ કે જ્ઞાન માર્ગ શીખવો। અને પછી મહારાજ કે જ્ઞાન માર્ગ સંપૂર્ણ શીખ્યો હશે ને કદાચ ભગવાનના વચનમાં કંઈક થોડો ઘણો લોપ થતો હશે તો મહારાજ કે એની જાજી ફિકર નથી, એનું તો પ્રાયચિત કરીને શુદ્ધ થશું। એટલે આ મુદ્દો એક સમજી લઈએ કે ભગવાનના વચનનો કાંઈ લોપ થતો હશે તો જાજી ચિંતા નથી। તે વચનનો લોપ કેવો સમજવો? વર્તમાનમાંથી ઉતરી જાય તોય જાજી ચિંતા નથી એમ ન માનવું, સમજાણું? જીવ એમ માની લે કે મહારાજ કીધું છે, આપણે સર્વોપરી સમજીને પછી જેમ ઠેકવાને રેડ મૂકી દઈએ એમ। રેડ કોને કહે ખબર? તમને ખબર ને અમારે સૌરાષ્ટ્રમાં છે ને પાણી આવતા હોય ને એમાં પછી સુઈ જવું હોય ને રાત્રે તો બે ચાર કેરામ ફોડી નાખે ને પછી પાણી મૂકી દઈએ છૂટું, એને રેડ મૂક્યું કહેવાય। જ્યાં ઠીક પડે ત્યાં જાય એમ, એમ જીવન જ્યાં ઠીક પડે ત્યાં જાય, જે જોવું એ જોઈ લેજે, ખાવું હોય ખાઈ લેજે, પીવું હોય પી લે, કારણ કે મહારાજ કીધું કાંઈ ચિંતા નથી એવી વાત નથી। પણ પોતે સાવધાન બની અને ભગવાનની આજ્ઞા પાળતો હોય તથાપી કોઈક સમયે રજોગુણ અને તમોગુણને અવલંબને કરી અને ભગવાનની નાની મોટી જરા તરા આજ્ઞા લોપાઈ ગઈ, ક્યારેક ઇન્દ્રિય અંતસ્કરણે એને મહારાજની આજ્ઞા કોઈક લોપાવી દીધી અને પરિણામે એના મનમાં એમ થઈ જાય કે હવે મારું શું થશે, એવું ન થાય। અને ભગવાનનો ભક્ત જેવો કેફમાં તો એવો ને એવો કેફમાં રહે અને ભૂલ થઈ એનું પ્રાયચિત કરીને ફરી વાર ખબરદાર બનીને ભજન કરવા માંડે। એટલા માટે જ એ મારા શબ્દ વાપર્યો છે કે આજ્ઞાનો લોપ થાય તો જાજી ચિંતા નથી એમ સમજવું। પણ પછી મહારાજ જે બોલ્યા છે, મહારાજ કે પણ કલ્યાણના માર્ગમાં જો ફેર રહી જશે, સ્વરૂપ નિષ્ઠામાં જો ફેર રહી જશે, મહારાજ કે આ વાંધો કોઈ કાળે ભાંગશે નહીં। સ્વરૂપ નિષ્ઠાનો વાંધો રહી જાય શું કામ ન ભાંગે તમને કહું, કારણ કે ભક્તજનો સ્વરૂપ નિષ્ઠામાં ફેર રહી ગયો, મહારાજને સર્વોપરી ન સમજીએ તો દેહને મૂક્યા પછી બીજા ધામમાં પહોંચી જવાય। અને આ ધારાણ સ્વામી ગ્રંથની એક નવી વાત તમને સરસ દેખાડું। આ ધારાણ સ્વામીના ગ્રંથમાં એક વાત લખી છે કે ત્રણ ધામ સનાતન છે, વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામ। આ વાત બહુ ઊંડાણવાળી છે અને બહુ સમજ્યા જેવી છે। આ ત્રણ ધામ સનાતન છે, વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામ। સનાતન માને નાશ નથી, આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે વૈકુંઠ અને ગોલોક આ બે લય થાય છે પણ નાશ થતો નથી। જો નાશ થતો તો મહારાજને આ શબ્દ મૂકવો પડત નહીં, પણ નાશ નથી થતો એટલે પરિણામ શું સર્જાશે કે ભગવાનનો ભક્ત ભગવાનને સર્વોપરી સમજ્યા સિવાય અન્ય અવતાર જેવા માની અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતો હશે તો જેવા માનતો હશે ત્યાંય જશે। અને સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, અમુગાનંદ સ્વામી દેહને મૂક્યા પછી વૈકુંઠમાં ગયા, જો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી નહીં માનતો હોય તો બીજા ધામમાં જાશે, જાશે પછી તકલીફ શું થશે? એ ધામ સનાતન છે, ત્યાં પહોંચી ગયા પછી ફરીવાર જન્મવાનો નથી. સમજાય છે? મારે શુકામાં શબ્દ લખ્યો, ત્યાં ગયા પછી ફરીવાર જન્મવાનો નથી, જન્મે નહીં તો અને કાળાંતરે ફરીવાર ભગવાન સ્વામિનારાયણ નિશ્ચય થવાનો નથી. નિશ્ચય થવાનો નથી એટલે વાંધો ભાંગવાનો નથી, એના કરતા બહેતર પરોક્ષનું જ ભજન કરતો હોત ને પરોક્ષનો જ ભક્ત હોત તો વાંધો ન આવત. દાખલા તરીકે રામનો જ ભક્ત હોય, કૃષ્ણનો જ ભક્ત હોય, એનું જ ભજન કરતો હોત તો એને વાંધો ન આવત. કારણ કે ભજન કરતા કરતા ગોલોક વૈકુંઠને પામત, નો ડાઉટ. પણ ત્યાં પામ્યા પછી એને જે દાડે સમાચાર મળત કે પૃથ્વી પર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે, તે વખતે ગડગડતી મુક્તા અહીંયા આવત. એને જ્યારે ખબર પડે કે આના કરતા સ્ટેપ કોઈક અધર છે ને એ પોતે પૃથ્વી પર ગયા છે એટલે તરત આવત. અને લખ્યું સંતોએ, ધામો ધામોના વાસે અહીં પધાર્યા રાજ, તમામ ધામોના મુક્તો આ બ્રહ્માંડમાં આવ્યા હતા ભગવાન સ્વામિનારાયણ જયારે પ્રગટ થયા ત્યારે. પણ એ કયા મુક્તો? કે જેને પહેલા ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો જ નહોતો એવા મુક્ત, જ્યારે ખબર પડે ત્યારે આ બ્રહ્માંડમાં આવે. પણ એકવાર ભગવાન સ્વામિનારાયણનો યોગ થઈ જાય અને ભગવાન સ્વામિનારાયણને સમજે ને એમ માને બીજા છે એવા જ આ છે, એને કોઈ પેલા કે છે હાલ મૃત્યુલોક પર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, તો કે રહેવા દે એ બધા એક જ છે, એ આ જ છે, આ છે, એ જ એ છે, એ મને એની ધક્કો ખાય એમ નથી, અહીંયા આવવાનો નથી, આવવાનો નથી. એટલે ફરીવાર એને કોઈ દાડો ભગવાન સ્વામિનારાયણ સમજાવવા નથી, સમજાય નહીં એટલે કાળાંતરે અક્ષરધામમાં જવાનો નથી, કાળાંતરે નથી જવાનો. રામનો ઉપાસક કૃષ્ણનો ઉપાસક 1000 વર્ષે 2000 વર્ષે 5000 વર્ષે એકવાર અક્ષરધામમાં મોજ માણશે,